તારીખ 5/10/1997 સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 215 185 અને 193 તથા શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 239
છે કે હું માણસ છું, હું પુરુષ છું, હું ફલાણો છું, ઘરમાં આમ છું, બજારમાં આમ છું, સમાજમાં આમ છું, બધી પરિણતિ નિર્વિકલ્પ ચાલે છે, યાદ કરવું નથી પડતું. એ બધી અનાત્મ પરિણતિ અથવા સંસાર પરિણતિ છે. આત્મજ્ઞાન થાય ત્યારથી આત્મ પરિણતિ થાય છે અને દરેક ભૂમિકામાં ભૂમિકા અનુસાર પરિણતિ થાય છે. જેમ કે આપણા સૌભાગભાઈને સવારે ચર્ચા કરી હતી, એ મુમુક્ષુ દશામાં હતો, પણ કૃપાળુદેવ પ્રત્યેનો એમનો મહિમા, ભક્તિ, ઉપકાર બુદ્ધિ એ એટલું બધું હતું કે એમની પરિણતિ થઈ ગઈ હતી. એક ભજનાત થઈ ગઈ હતી એમને. એમ દરેક ભૂમિકામાં એની પરિણતિ થાય છે. પરિભ્રમણની વેદના, ચિંતના અને વેદના ઉત્પન્ન થાય ત્યારે સંસાર ન જોઈએ, કોઈ પણ ભોગે સંસાર ન જોઈએ એવો નિર્ણય આવતા એની પરિણતિ થઈ જાય છે. આ મોટો ફાયદો છે. પણ સ્વરૂપ એમ સત્પુરુષનું ઓળખાણ થાય, મુમુક્ષુતા પ્રાપ્ત થયા પછી તો એની મહિમાની પરિણતિ થઈ જાય છે, એવું બને છે. એવી જ રીતે સ્વરૂપનું ભાવપાસન થાય ત્યારે એની પરિણતિ થઈ જાય છે, અનુભવ થાય ત્યારે અનુભવ દિશાની પરિણતિ થઈ જાય છે. એમ દરેક ભૂમિકામાં એની પરિણતિ હોય છે. એ પરિણતિ થવી જોઈએ. જેટલી પરિણતિ થઈ એટલું મેળવ્યું, વિચાર થાય વિચાર આવે એટલું નથી મેળવ્યું, પરિણતિ થઈ એટલું મેળવ્યું એને, એમ ગણવાનું.
સમય પરિણતિ તો મુમુક્ષુતા જે છે એની પછી સમય પરિણતિ શરૂ થાય.
સમય પરિણતિ તો સમ્યક દર્શન થયા પછી જ થાય ચોથા ગુણ સ્થાને, પણ મુમુક્ષુની ભૂમિકામાં પણ આ બધી પરિણતિ
સમ્યક પરિણતિ
પરિણતિ થતી. ઓલી જે નીચેની પરિણતિ ગાઢ થતી જાય, નીચેની પરિણતિ ગાઢ થતી જાય. જ્ઞાનીને ઉપયોગ બહાર આવવા છતાં પરિણતિ તો ચાલુ જ છે. આત્મ પરિણતિ વેદજ્ઞાનની ધારા તો ચાલુ જ છે, એ પરિણતિમાં છે. અને જેટલે અંશે જેટલા અંશે દિશા પ્રગટ થઈ તેટલી પરિણતિ ચાલુ રહે છે. આત્મકલ્યાણની ભાવના, એ ભાવનાની પરિણતિ થઈ જાય છે. આત્મકલ્યાણ કરવું છે એની પણ પરિણતિ થઈ જાય. ટૂંકામાં પરિણતિનું સાયન્સ એ છે કે જેનો તમે રસ લ્યો એની પરિણતિ થઈ જાય, જેનો રસ લ્યો એની પરિણતિ થઈ જાય. અને રસનું એવું છે કે તમને સેકન્ડોમાં કેટલો રસ રેડાય, ગણતરી બહારનો વિષય છે, અંદાજ નો આવે એટલો, કેટલો બધો રસ રેડાઈ જાય.
રસનો કોર્સ આવે છે, રસનો કોર્સ જે આવે છે
સુખ બુદ્ધિ
લાગે
એટલે એટલો રસ ઉપજે. કેમ કે બધા માણસોને ખબર છે કે જેટલા પૈસા વધારે મળે એટલું વધારે સુખી થવાય, કોન્સેપ્ટ તો આ છે. પછી થવાશે કે નથી થવાતું બીજી વાત છે, પણ કોન્સેપ્ટ તો જનરલ કોન્સેપ્ટ તો આ છે. તો વધુમાં વધુ પૈસા મેળવવા માટેની પરિણતિ થઈ જાય છે. પછી ખાતા પીતા ઉઠતા બેસતા સુતા ઘટમાળી જ ચાલે, કેમ કે પરિણતિ થઈ ગઈ છે. એટલે એનો રસ આવવાનો. બીજો દાખલો લઈએ કે તમને અમુક આઈટમ ભાવે છે જમવાની અંદર, તમારો એક નિશ્ચય છે, કોન્સેપ્ટ છે. આપણે આપણને મણની દાળનો શેરો બહુ ભાવે, તમે તો એક્સ વાય ઝેડ. એ કોન્સેપ્ટ પછી જ્યારે તમારો ઉદય હોય અને એ આઈટમ ભાણામાં આવે એટલે તમારો રસ એ વખતે રેડાઈ જવાનો. સેકન્ડોમાં કેટલો રસ રેડાશે એનો હિસાબ નહીં. એવું છે. એટલે રસ ઉત્પન્ન થવામાં પૂર્વે કરેલો સુખ બુદ્ધિ અંગેનો નિશ્ચય, પૂર્વગ્રહ, એની અંદર બહુ કામ કરે છે, બહુ કામ કરે છે.
બેસી પૂર્વે તો પદાર્થમાં રસ લીધો છે એટલે ઉદય તો એ જ આવવાનું. પૂર્વે પર પદાર્થમાં રસ લીધો છે એટલે એ જે સંસ્કાર જે છે, એ કર્મ જે બંધ જે છે, એ તો ઉદયમાં આવવાનું છે.
તો આપણે જે સ્વતંત્રતા ઉપયોગ જે કરવાનો જે છે એ કેવી રીતે કરવાનો? એ તો આપણે ઉદય તો આવવાનો છે. હવે તમારે ઉદયથી છૂટવું છે, કેમ કે ઉદયમાં પાછા તમે એવા પરિણામ કરો એટલે એવા જ કર્મો બંધાય. તમારે છૂટવું છે તો પહેલું તમારે છૂટવાની ભાવના આવવી જોઈએ. એ ભાવનાની ડિગ્રી વધે ત્યારે એની ચિંતન અને વેદના આવે. ચિંતા ને વેદના આવે ત્યારે તમારે ઉદય તમારા બધા ગૌણ થઈ જાય, કેમ કે તમે ચિંતા ને વેદનામાં પીડ્યા છો અત્યારે. બધા ઉદય પીડારીએ એવી રીતે ત્યાંથી શરૂ થાય છે. પછી બધા સ્ટેજમાં બધા ઉદય ગૌણ જ થતા આવે છે. એટલે કૃપાળુ દેવે લખ્યું કે ઉદાસીનતાનો ક્રમ છે એવો 172 પત્રમાં ઉદાસીનતાનો ક્રમ સેવવો અને સત્પુરુષની ભક્તિમાં લીન થવું. આ બધું જો સત્પુરુષની ભક્તિમાં લીન થાય એટલે ઉદાસીનતા ઓલી બીજી બધી બધું પડી રહેવાનું. એક મુખ્ય થયું એટલે બધું ગૌણ થઈ ગયું. એક બાજુ ઝુકાવ આવી જાય બીજી બાજુનો ઝુકાવ છૂટી જાય. બસ
ભગવાન
દરેક સ્ટેજમાં તમારી ઉદાસીનતા વધતી જવાની, નિરસપણે વધતી જવાનું. જ્ઞાની શું છે? જ્ઞાની અજ્ઞાની જેવા જ બધા પ્રવૃત્તિ ને પરિણામો એના દેખાય છે બાહ્ય દ્રષ્ટિએ. તો અંતરદ્રષ્ટિમાં શું છે કે એની નિરસતા છે. મુમુક્ષુની ભૂમિકાથી નિરસતા કેળવતા 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 એટલી નિરસતા કેળવી છે કે જ્ઞાન દશામાં એ પ્રવૃત્તિમાં એ પરિણામમાં એને રસ નથી. જ્ઞાન દશાનો એક પડખું જ છે કે એ નિરસપણે છે. બીજું પડખું એ છે કે એને આત્મરસ છે. આત્મરસને આડે અનાત્મરસ ફીકો પડી ગયો છે. બસ એનું છે.
જે વારંવાર આત્મ પરિણામમાં જોડાય એ પરિણતિને ફોર્મ કરો. એટલો વારંવાર આત્મ પરિણામમાં જોડાય તો પછી પરિણતિ બનતી છે.
હા, એને પરિણતિ બનતી હોય પણ એમ છે, ભાવના ઉપયોગ અને પરિણતિની સાયકલ છે. જેમ જેમ તમારી ભાવના વધે તેમ તેમ તમારે ભાવના અનુસાર ઉપયોગ થતો જાય, અને જેમ જેમ ઉપયોગ થતો જાય તેમ તેમ તેની પરિણતિ થતી જાય. ભાવના ઉપયોગ ને પરિણતિ એમ ચાલે છે. પરિણતિ નામાં બોલ હતા પણ યાદ નથી રહ્યા. 200 ની આસપાસના કેટલાક પ્રશ્નો એવા હતા. છે 193માં છે, જ્ઞાની ને પરિણતિ વ્યાપાર રૂપ હોય છે એવું આપ ફરમાવો છો પણ તેનો અર્થ સમજાતો નથી. પરિણતિ શું છે એ પણ પરિણમન છે, અને પરિણમનને વ્યાપાર કહેવાય છે. આમ ઉપયોગને વ્યાપાર કહેવાય છે, પણ ઘણા પરિણતિને નથી સમજતા. તો જ્ઞાની એમ કે પરિણતિ પણ વ્યાપાર રૂપ છે, એટલે પરિણમન રૂપ છે. એનો ખુલાસો માંગ્યો છે. વ્યાપાર રૂપ પરિણતિ એટલે જ્ઞાયકતાની ભેદ જ્ઞાનની પરિણતિ. જ્ઞાનીને સ્વાનુભૂતિ થયા પછી સ્વવિકલ્પ દશામાં જેટલી અંશે જ્ઞાયકતા પ્રગટ થઈ છે તેટલી જ્ઞાયકની ધારા વર્ત્યા જ કરે છે. ધારાવાહી પરિણમન ચાલુ છે. આખી દ્રષ્ટિ તો અખંડ દ્રવ્ય ઉપર છે, દ્રવ્યને જ ગ્રહણ કરે છે, અને જ્ઞાન પણ તે તરફ વળેલું છે. અંશે પરિણતિ વળેલી છે અને તેની જ્ઞાયકતાની ધારા તો વર્ત્યા જ કરે છે. ભેદજ્ઞાનની ધારા ક્ષણે ક્ષણે વર્ત્યા જ કરે છે, તેના પુરુષાર્થની ધારા પુરુષાર્થનો વ્યાપાર ચાલ્યા જ કરે છે. કોને વ્યાપાર કીધો? ધારાને. ગમે તેવા શુભ વિકલ્પ હોય તો પણ ભેદજ્ઞાનની ધારા જ્ઞાનની જ્ઞાતાની ધારા વર્ત્યા જ કરે છે. સ્વાનુભૂતિ કોઈક વાર થાય કે કોઈ વાર સ્વવિકલ્પ દશામાં હોય, ગમે તે કાર્યમાં હોય, ગમે તે વિકલ્પમાં હોય, પણ ભેદજ્ઞાનની ધારા જ્ઞાયકની ધારા અંશે શાંતિનું વેદન, શાંતિની પરિણતિ, નાયકતા વગેરે બધું તેને કદી છૂટતું નથી. બધાથી ઉર્ધ્વ ને ઉર્ધ્વ અને છૂટો ને છૂટો રહે છે. તેની નાયકતા છૂટતી નથી. જાગતા ઊંઘતા કે સ્વપ્નમાં પણ તેને નાયકની ધારા એમ ને એમ ચાલ્યા જ કરે છે. એ પરિણતિમાં મોટા ભાગે જ્ઞાન દશાનું વર્ણન કરીને સમજાવે છે. કઈ ઉલટી પરિણતિથી પણ સુલટી પરિણતિને સમજી શકાય. પ્રેક્ટિકલ સાઈડથી સમજવું હોય તો ઉલટી પરિણતિ સમજો તો સુલટી એવી થાય છે. હા, જેમ અત્યારે હું માણસ છું એવી પરિણતિ છે, એટલે હું આત્મા છું એવી પરિણતિ છે. એમ પરિણતિ છે એને તે પ્રકારનો રસ ઘણો દીધો છે. હા, ઉલટી અને સુલટીમાં પણ એને આત્મરસ વધારે લીધો છે. સુલટી પરિણતિ છે. મન મહિલા નું વાલા ઉપરે બીજા કામ કરમ કરે તેમ શ્રુત ધર્મ એ મન દ્રઢ રહે જ્ઞાન ક્ષેપક વન કરે. બધા ઘરના કામ કરે પણ ધ્યાન એક જગ્યાએ છે, પરિણતિ થઈ ગઈ છે. કેમ કે એને આ મારા સુખ નું સ્થાન છે તો એક નિશ્ચય થઈ ગયો, તો પરિણતિ ત્યાં રહેવાની. કામ કરે, કપડા ધોવે, વાસણ કરે, રસોઈ કરે, ઉંદવારી કાઢે, બધું ઘરનું કામ કરે, ધ્યાન એક જગ્યાએ રહે, તો પરિણતિ થઈ ગઈ. આપકો આગે પીછે કા સ્ટડી નહીં કિયા હૈ, અભ્યાસ નહીં કિયા હૈ. આપકો લગા કે મેને એક દિન મેં કૈસા હો ગયા, એસા મેરા એક દિન મેં કૈસા હો ગયા, એક દિન મેં નહીં હુઆ હૈ. આપકો ઇસકે પહેલે ઇસકે બહુ બહુ વિચાર ચલે હૈ કે એસા હો ગયા, એસા હો ગયા, વૈસા હો ગયા, વૈસા હો ગયા, યે સબ ચલા હૈ પહેલે, ફિર યે પ્રસંગ આયા, ઉસમે રસ આ ગયા તો પરિણતિ બન ગઈ. યે બાત હૈ, એસા હુઆ હૈ, એસા એક દિન મેં નહીં હુઆ હૈ. આગે કા વિચારો, આપ આગે કા વિચાર કર લો, કૈસા કૈસા હુઆ હૈ પતા ચલ જાયગા. ગલતી તો અનંત વાર ખીચ કર ચુકે, અબ તો ઉસકો કૈસે મિટાના એ દેખના હૈ. ગલતી તો હો ગઈ તો જો હુઆ તો નહીં હુઆ નહીં બન સકતા ને, અબ ઉસકી દવાઈ કરના હૈ. વર્ષ પંચ્યાસીમાં છે, જુદા પાડવાનો અભ્યાસ કરે તો શું એક ક્ષણ એવી આવે કે જેથી અભેદમાં પરિણતિ થાય? આવો પ્રશ્ન કર્યો છે કે હા, જુદા પાડવાનો અભ્યાસ કરે તો ન્યારી પરિણતિ થાય. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. કેટલાકને મૂંઝવણ થાય એટલે થાકી જાય, પણ પોતે પ્રયત્ન કર્યા કરવો. એમાં મૂંઝાવું કે થાકવું નહીં, પોતે ઉત્સાહથી ને ધીરેથી પ્રયત્ન કરવો. પ્રયત્ન કરે તો પ્રગટ થયા વગર રહેતું જ નથી. આમાં એ સગવડ છે. સંસારના કાર્યમાં માણસ પુરુષાર્થ કરે અને નિષ્ફળ પણ જાય. છોકરો વાંચી વાંચી વાંચીને વિદ્યાર્થી રાત દિવસના ઉજાગરા કરે ને ફેલ થાય. આમાં એવું નથી. આમાં તમે પુરુષાર્થ કરો એટલે એની સફળતા નિશ્ચિત છે, ગેરેન્ટેડ છે. આ એવો માર્ગ છે. સંસાર કરતા આમાં એટલો વિશિષ્ટ પ્રકાર છે ખરો. જેને પોતાની જિજ્ઞાસાને પ્રયત્ન પોતા તરફ છે તેને વાર લાગે, કાળ લાગે, પણ થયા વગર રહેતું નથી, થાય જ. પોતાને લગ્નની રુચિ છે અને કારણ આપે તો કાર્ય વગર થયા વગર રહેતો નથી, કાર્ય આવ્યા વગર રહેતો નથી. જ્યાં સુધી કાર્ય થાય નહીં ત્યાં સુધી સમજવું કે કારણ ઓછું આપ્યું છે. કાર્ય કારણનો તો સાયન્ટિફિક સિદ્ધાંત છે. નિરાશ હોને કા હૈ નહીં. અમને તો લાગે છે કે અમે ઘણો પુરુષાર્થ કરીએ છીએ, તો મુમુક્ષુ એને, અમે તો મુંબઈ છોડીને સોનગઢમાં આવી ગયા, હવે અહીંયા આખો દિવસ આ જ અભ્યાસ કરીએ છીએ, હા, એટલે ઘણો પુરુષાર્થ કરીએ છીએ, છતાં પરિણામ કંઈ દેખાતું નથી, તો આપ આ વિષયમાં વિશેષ ખુલાસો કરો. સમાધાન: પોતાના પુરુષાર્થની ખામી છે. પોતાના પુરુષાર્થમાં એની ને એની લગ્ની તથા દિવસ ને રાત તેનો પ્રયત્ન કરવો જોઈએ. આત્મામાં ન્યારાપણો એટલે આત્માનું જુદાપણો, બુદ્ધિમાં ગ્રહણ કર્યું પણ અંતર પરિણતિમાં હું ચૈતન્ય નારો છું એવી ભેદ જ્ઞાનની ધારા પ્રગટવી જોઈએ. પરિણતિ થઈ જવી જોઈએ, સમજો એટલું ન કામ આવે, એનો રસ લઈને પરિણતિ થઈ જવી જોઈએ. પોતાના પ્રયત્નની ખામી છે. હું ચૈતન્ય જુદો છું, જુદો છું એવી અંતરમાંથી ન્યારાપણાની પરિણતિ પ્રગટ થવી જોઈએ. આ ખાસ બોલતા પરિણતિનો વિષય. તો સહાનુભૂતિ થાય છે, માત્ર વિચાર ચાલે તે તો ઠીક છે, પણ અંતરમાં ઊંડા ઉતરીને જે સ્વભાવ છે તે સ્વભાવમાંથી ન્યારાપણું આવવું જોઈએ. ત્યાં પરિણતિની વાત કરે છે, ઘણી જગ્યાએ પરિણતિની વાત કરે છે. સર્વદ્રવ્ય થી સર્વ ક્ષેત્ર છે, આમાં તો હિન્દીમાં છે. સર્વદ્રવ્ય છે, સર્વ ક્ષેત્ર છે, સર્વકાલ છે ઓર સર્વભાવ છે. જો સર્વથા અપ્રતિબદ્ધ હોકર નિજ સ્વરૂપ મેં સ્થિત હુએ ઉન પરમ પુરુષો કો નમસ્કાર. સર્વ ક્ષેત્ર કાળ ભાવનો કોઈ પ્રતિબંધ જેને ન નડ્યો અથવા ક્યાંય પણ જેને ઉપયોગ ખેંચાણો નહીં, ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પણ ઉપયોગ ખેંચાણો નહીં, નિજ સ્વરૂપમાં સ્થિર થઈ ગયા એવા પરમ પુરુષોને નમસ્કાર. જિનને કુછ પ્રિય નહીં, જિનને કુછ અપ્રિય નહીં, જિનકા કોઈ શત્રુ નહીં હૈ, જિનકા કોઈ મિત્ર નહીં હૈ, જિને માન અપમાન લાભ અલાભ હર્ષ શોક જન્મ ને મૃત્યુ આદિ દ્વંદ્વ કા અભાવ હોકર જો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ સ્થિર હો ગયા, સ્થિત હોય હે, સ્થિત હોતે હે ઓર સ્થિત હોંગે, એસે ત્રિકાલવર્તી ઉનકા અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ હમકો સાનંદ આશ્ચર્ય ઉત્પન્ન કરતા હૈ. એવું પુરુષાર્થનું પરાક્રમ આશ્ચર્ય સહિત આનંદ ઉત્પન્ન કરનારું છે, કે જેને કાંઈ અસર નહીં, લાભ અલાભ નો લાભ નુકસાન જીવન મૃત્યુ બધું સરખું. કૃપાળુદેવે તો આ સંભાવનો વિષય લીધો, શત્રુ મિત્રમાં સંભાવ, પ્રિય અપ્રિયમાં સંભાવ, માન અપમાનમાં સંભાવ, લાભ નુકસાનમાં સંભાવ, હરખ શોકમાં જન્મ મૃત્યુ, તો અપૂર્વ અવસરમાં એક ગાથા લીધી છે સંભાવની. એમાં એમ એક કડી એક લીટી એવી છે, ભવ મોક્ષે પણ શુદ્ધ કરતે સંભાવ, બીજું બધું તો ઠીક, પોતાની પર્યાયમાં ભાવ થાય કે મોક્ષ થાય અમારો સંભાવ છે. કેમ કે મારો જે દ્રષ્ટિનો વિષય છે પરમાત્મા તત્વ, એમાં ભવે નથી મોક્ષે નથી, એની બાર પર્યાયમાં થાય છે, એવું બધું આવ્યું છે. દ્રષ્ટિમાં વિષયની નામ ચમકારા એમના વચનોમાં ઘણી જગ્યાએ દેખાય છે. હવે ભવ મોક્ષ સંભાવ એ સામાન્ય બુદ્ધિમાં બેસે એવું નથી. હવે ભવ ભ્રમણનો અભાવ કરીને મોક્ષના પ્રયોજન માટે તો આ બધી વાત હતી, વાણિયા કે છે કે ભવ મોક્ષ પણ શુદ્ધ વર્તે સંભાવ એ કેવી રીતે? દ્રવ દ્રષ્ટિથી વાત છે. દ્રષ્ટિમાં જે પોતાનો પરમાત્મા છે એ પરમાત્માનો અનુભવ પ્રત્યક્ષ થયા પછી, એટલે એ પ્રાપ્ત થઈ ગયા પછી ભવ મોક્ષની ચિંતા વિકલ્પ બધું ચાલ્યું જાય છે, સંભાવ આવી જાય છે. એક ન્યાય સંભાવ આવી જાય છે, એ હોય તો ઠીક, ન હોય તો ઠીક. હું મારા સ્વરૂપમાં છું, ક્યાં છું? હું મારા સ્વરૂપમાં છું, હું એ ક્યાંય નથી, ભવમાંય નથી, મોક્ષમાંય નથી. કેમ કે ભવ છે એ કર્મ પ્રસંગ છે, કર્મ પ્રસંગ મારો નથી. કોનો છે? કે કર્મ પ્રસંગ કર્મનો છે. કર્મ પ્રસંગ મારો નથી પણ કર્મ પ્રસંગ કર્મનો છે. તો એ છૂટ્યો તો એનો, અને થયો તો એનો. ક્યાંક ક્યાંક બહુ ધડાકા કર્યા છે. દ્રષ્ટિનો વિષય એવો જ દીધો છે.
સોગાનીજી વાત કરો જોર છે બોલે, એમને ઈસ્તર છે બોલે.
સોગાનીજી કે એમ કેતા કે પર્યાયમાં નિરોધ નો ભાવ હોય કે પર્યાયમાં સિદ્ધ નહી પર્યાય હોય. મેરે કો નિરોધ કે ભાવ છે નુકસાન નહીં, ઓર સિદ્ધ કે પર્યાય છે લાભ નહીં. ક્યો? કે મેં તો ત્રિકાળ વેસા કે વેસા હું જા, મારું મૂળ સ્વરૂપ એમાં ફેરફાર નથી બે અવસ્થામાં, અને મારું પોતાપણું મારા સ્વરૂપમાં હવે આવ્યું છે. હવે મારો આ પર્યાય ને આ પર્યાયથી મારે શું ફેર પડે છે? જે પર્યાયો આત્મામાં લીન થાય છે એ ખરેખર તો આત્માને ફરતી પ્રદક્ષિણા કરે છે. કેમ કે પર્યાય તો પર્યાય છે, આત્માના ફરતી આટા મારે છે, બીજે જાતિ નથી. અધ્યાત્મ પર્યાય પોતે તો અડગ મેરું વતરીએ છે, હવે મેરુને ફરતા દેવો વગેરે પ્રદક્ષિણા કરે છે, મેરું હું લેવા દેવા. એટલે હવે પર્યાય પ્રત્યેનો સંભાવ અને ઉપેક્ષા દ્રવ્ય દ્રષ્ટિએ ઉત્પન્ન થાય છે, એવી અલૌકિક દ્રષ્ટિ છે. દેહ સે જૈસા વસ્ત્ર કા સંબંધ હૈ વૈસા આત્મા સે દેહ કા સંબંધ જિન્હોને યથાર્થ રૂપ સે દેખા હૈ. જ્ઞાન સે તલવાર કા જૈસા સંબંધ હૈ વૈસા દેહ સે આત્મા કા સંબંધ જિન્હોને દેખા હૈ. અબદ્ધ સ્પષ્ટ મને કર્મ સે નહીં બંધા હુઆ નહીં સ્પર્શિત કિયા હુઆ આત્મા કા જિન્હોને અનુભવ કિયા હૈ ઇન મહાપુરુષો કો જીવન ઓર મરણ દોનો સમાન હોતા હૈ. કેમ કે આત્માનો જન્મ નથી ને આત્માનો મરણ નથી. આ ભાવ આત્માનો નથી એમ કે છે, કેમ કે આત્માના મૂળ સ્વરૂપમાં ભાવ નથી. ભાવનું કારણ એ નથી ને ભાવ એ નથી, ભાવના અભાવ સ્વરૂપે છે. તો એ ભાવ પૂરો થાય તો એ શું, ન પૂરો થાય તો એ શું, કઈ એને જેને કઈ લેવા દેવા જ નથી. સમ્યક દર્શન થતા એ આવે છે, અથવા સમ્યક દર્શન રૂપી જે સમ્યક દ્રષ્ટિ છે એ દ્રષ્ટિનું પરિણામ જ એવું છે. બધાને કોઈનું સમ્યક દર્શન 15-17 આને નથી, એક 3 ઇંચ ને જે સમ્યક દર્શન છે એવું જ સમ્યક દર્શન સિદ્ધાલયમાં સિદ્ધ ને છે. ગુરુદેવ એમ કહેતા કે સમ્યક દર્શન ની અપેક્ષાએ ચતુર્થ ગુણ સ્થાન વર્તી એક 3 ઇંચ પછી 1.5 કુ ચકલી હોય અને સિદ્ધ પરમાત્મા બે હરખા છે, બે હરખા છે એમ કહેતા. સમ્યક દર્શન ની અપેક્ષા એ બે સરખા, એનું સમય દર્શન 15-17 આને નથી થતું. ઉલટો પરિણમે તો એક સાથે પૂરો ઉલટો, અને સુલટો પરિણમે તો એક સાથે પૂરો સુલટો. બસ એનું પરિણામ વિજ્ઞાન જ એવું છે, ગુણનું વિજ્ઞાન જ એવું છે કે એમ જ પરિણમે. એ ચારિત્ર ગુણ ક્રમે ક્રમે છે પરિણમે. વિતરાકતા પહેલા થોડી આવે, પછી વધે, પછી વધે, પછી વધે, પછી પૂરી થાય 12મા ગુણ સ્થાને. આમાં ચોથા ગુણ સ્થાને સમ્યક દર્શન પૂરું, સમ્યક શ્રદ્ધા પૂરી થઈ જાય છે. બોલવામાં એની પ્રધાનતાથી કરે, કોઈ બોલવામાં બીજી જ્ઞાન પ્રધાનતા રાખે, દર્શન શ્રદ્ધા પ્રધાનતા ન રાખે તો ભાષા જુદી જુદી લાગે. એટલી જ વાત છે, બધાનો વાત તો અંદરમાં એક જ સરખી છે, દ્રષ્ટિ એક સરખી, અભિપ્રાય એક સરખો, તારતમ્યતા ઓછી વધતી હોય વિતરાકતા. પણ એ ગુણ ગૌણ છે, એ ગુણ સ્થાન અનુસાર છે. જીશ અચિંત્ય દ્રવ્ય કી શુદ્ધ ચિતિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ હોકર અચિંત્ય કરતી હૈ વહ અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ હૈ એસા નિશ્ચય જીસ પરમ કૃપાળુ સત્પુરુષને પ્રકાશિત ક્યા ઉસકા અપાર ઉપકાર હૈ. એમને મૂળ આ વાક્ય લખવાની પાછળનો હેતુ સત્પુરુષ પ્રત્યે ઉપકાર બતાવવો હતો, કે સત્પુરુષનો ઉપકાર અપાર છે. એટલું કહેવા માટે આટલું લાંબુ લાંબુ લખ્યું એમણે. શૈલી એમની ઘણી અસાધારણ છે, કે જે અચિંત્ય દ્રવ્યની, ગુજરાતીમાં એમ છે, જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિત્તિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈને અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે. એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. જે અચિંત્ય દ્રવ્ય છે એ તો પોતાનું સ્વરૂપ છે એમ કહે છે, પોતાનું સહજ સ્વાભાવિક સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ છે. શુદ્ધ ચિત્તિ સ્વરૂપ એટલે શુદ્ધ ચૈતન્ય પરિણતિ, એ એની શોભા છે. કાંતિ એટલે તેજ, કાંતિ એટલે તેજ, તેજથી એને આત્માનું, તેજથી આત્માની શોભા છે. ક્યારેક એની જેવી શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ છે એવી જ એની શુદ્ધ ચૈતન્ય પરિણતિ થાય, તે તેની શોભા છે. દ્રવ્ય કેવું છે કે અચિંત્ય છે, એટલે ચિંતવનથી પાર જવું પડે, અનુભવમાં આવે. ચિંતવનમાં ન આવે પણ અનુભવમાં આવે એવું અચિંત્ય દ્રવ્ય છે. એની પર્યાય શુદ્ધ ચૈતન્ય તો કે એ પણ અચિંત્ય છે, એ પણ ચિંતનનો વિષય નથી, અનુભવનો વિષય છે. એવું અચિંત્ય દ્રવ્ય નિજ સ્વરૂપ છે, એવો નિશ્ચય જેને પ્રકાશ્યો અથવા એવો નિશ્ચય જે પરમ કૃપાળુએ કરાવ્યો તેનો અપાર ઉપકાર છે. સ્વરૂપનો નિર્ણય કરાવ્યો સત્પુરુષે, ક્યાં સુધી પદાર્થ નિર્ણય સુધી લઈ ગયા એમ કે છે. કેવો પદાર્થ છે કે અચિંત્ય પદાર્થ છે, એની દશા તો કે એ પણ અચિંત્ય છે. પણ કે એવું તારું સ્વરૂપ છે એમ નિશ્ચય કરાવે છે, એવું નિર્ણય કરાવે, એવી ઓળખાણ કરાવે છે, એનો અપાર ઉપકાર છે. અપાર ઉપકાર એટલા માટે કહેવામાં આવે છે કે જો એવો નિશ્ચય ન થયો હોત તો અનંત ભવનો અનંત દુઃખ ભોગવું હોત, પાર વિનાનું દુઃખ ભોગ્યું હોત, એ પાર વિનાના દુઃખનો નાશ થયો અને પાર વિનાના સુખની પ્રાપ્તિ થઈ, તો ઉપકાર અપાર થયો કે ન થયો? જરાય અતિશયોક્તિ નથી. છ પદના પત્રમાં એમને એ વાત નમસ્કાર વચનમાં લીધી છે કે એવું પરમ તત્વ પરમાત્મ તત્વ જે સત્પુરુષે કોઈ પણ પ્રકારની બદલાની ઈચ્છા આશા કે અપેક્ષા વિના આપ્યું, એવી જેમની નિષ્કારણ કરુણાશીલતા છે, એવો જેમનો નિષ્કારણ કરુણાશીલ સ્વભાવ છે, એ સ્વભાવની પ્રશંસા કરતા એની સ્તુતિ કરતા પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. કેવી કેવી વાતો લીધી છે સત્પુરુષના વિષયમાં એમને જે ઉગ્યું છે ને, કોઈ શાસ્ત્રમાં એ જોવા મળતું નથી. અમારા ઘણા શાસ્ત્રના અભ્યાસીઓ કોઈક વાર એવી દલીલ કરે, શ્રીમદજી કહે છે એવું આપણા શાસ્ત્રમાં તો બહુ આવતું નથી, અને એમણે તો આટલું બધું કીધું સત્પુરુષ. ભાઈ શાસ્ત્ર જ છે, આપણે શાસ્ત્ર વાંચ્યા કરતા એમણે ઝાઝા વાંચ્યા હતા. એટલું જ નહીં, આપણે વાંચીને જે કાઢ્યું એના કરતા એમણે ઘણું સારું કાઢ્યું છે, એમ આપણે સમજવા જેવું છે. અંડર એસ્ટિમેટ કરાય નહીં એમની શક્તિ અને એમનું સ્વરૂપ, એને અંડર એસ્ટિમેટ નહીં કરવું. પણ સૌક્ષમ જ્ઞાન થોડું પાંચ પુસ્તક વાંચીને થાય ને, એટલે પછી અધૂરો છલકાય. આપણા શાસ્ત્રમાં તો એવું આવતું નથી, ભાઈ શાસ્ત્ર લક્ષ્યજી છે. હું કેવી સિંહને બોલા, બિના શીખાય કોઈ સમજ સકતા હૈ ક્યા? હમકો કોઈ શીખાને વાળા મિલા તમ તો હમ સ્કૂલ મેં પડે, કોલેજ મેં એસે થોડે આયે હૈ? ગુરુ તો ચાહીએ, ઓગર કોઈ લૌકિક શિક્ષણ મળતું નથી, આ તો પારલૌકિક શિક્ષણ છે. લૌકિક શિક્ષણ એ તો એકડો બતાવ્યા વિના કોને એકડાને ખબર પડી છે ક્યાંને એકડો કહેવાય? છોકરાને ખબર પડી કે એકડાને કહેવાય, અભણને ક્યાં ખબર પડે? હા, આપણે ત્યાં જે અભણ માણસો છે એ 60-70 વર્ષે ભણવા બેસે છે ગામડામાં, અને એકડાને ક્યાં ખબર છે? એને કોઈ દેખાડે ત્યારે ખબર પડે કે આને એકડો કહેવાય, આને બગડો કહેવાય. આ તો અલૌકિક વિદ્યા છે, અધ્યાત્મ વિદ્યા. બહુ અનુભવપૂર્ણ ઊંડો વિચાર સત્પુરુષની પ્રશંસા કરવામાં એમનો રહ્યો છે. જીવે બધું કર્યું, તપશ્ચર્યાઓ કરી, શાસ્ત્રો વાંચ્યા, દાન કર્યા, દયાઓ પાડી, જાત્રાઓ કરી, જાપ કર્યા, પણ એક સત્પુરુષના વિષયમાં જીવ ભૂલ્યો છે, એને એ સૂઝ્યું નથી. એટલે આપણે એક દિવસ લીધું તો ભરવાડ જેટલી બુદ્ધિ નથી બુદ્ધિવાળા વાણિયામાં. ભરવાડને માથું દુખે કે પેટમાં દુખે એટલે ડાક્ટર પાસે જાય, એ મેડિકલ સ્ટોરમાં ન જાય કે મને માથાનો દુખાવો માટે એવી દવા આપો, એ ડોક્ટર પાસે જાય. તારે ભણેલો થોડોક આડો ફાટે છે, એને જરાક ચોપડી તો વાંચી લઉં, હું ભણ્યો છું ને, મારામાં બુદ્ધિ છે ને, હું ભણ્યો છું, લાવને એની ચોપડી વાંચું, પણ વાંચતા વાંચતા મરી જઈશ, એનું શું કરીશ? કેન્સર થયું હોય, કેન્સર થયો હોય, મેં કેન્સર મટાડવાની અત્યારે પુસ્તકો ઘણા લખે છે, વાંચે, હવે વાંચવા જાય તો વાંચતા વાંચતા કેન્સર વધીને મરી જાય, શું કરવાનું, વાંચીને શું કરવાનું. પછી દવાઓ એની આવે છે, ભીલામા તુલસીનો રસ ને જવેરાનો રસ ને, હવે કેવી રીતે એનો પ્રયોગ કરવો, ઘેરી દવા હોય વધારે ઓછો પ્રયોગ કરે તો એમાં મરી જાય, ડાક્ટર તો જોઈએ જોઈએ ને જોઈએ. એટલે કેટલી અનુભવપૂર્ણ વાત કરી છે એમને, પણ બુદ્ધિવાળો ભૂલ કરે, સાચી બુદ્ધિવાળો ભૂલ કરે, એ બહુ ઓછી બુદ્ધિવાળો ભૂલ નથી કરતો, કેમ કે એને ભાન હોય છે કે મારામાં બુદ્ધિ ઓછી છે, મારે આને આને જરૂર છે. ઓલાને એમ કે મારામાં બુદ્ધિ વધુ છે, એના કરતાં હું શું કરું, મારી મેળે ન કરું, આમ ગડબડ થાય છે. ભણેલો ભૂલે, અભણ્યો ન ભૂલે. બેનશ્રી એક વચનામૃત માં કહે છે, તમે ગુરુ ને માથે રાખ્યા હોય પછી તારો ઉપાધિ બધી રહી ગઈ, પછી તારો તો સારું થઈ ગયું, એમાં તે ગુરુને માથે રાખ્યા તો હવે તારી સંભાળી લે છે, તારે તો ઉપાધિ ઘટી ગઈ, તારે ટેન્શન ગયું, હું ક્યાંય ભૂલીશ તો એ વાત ન રહી, કેમ થોડા પધાર દિન રોકશે એમ નહીં, કામ ચાલ, તારે ચાલ ખોટી છે, તરત પકડશે, કેટલી સરસ સગવડ થઈ ગઈ. સેફગાર્ડ થઈ ગયો, અંગરક્ષક હોય ને માણસ બિનધાસ ચાલ્યો જાય એના જેવી વાત છે. એવી જ રીતે એમને વેદ જ્ઞાનની ચર્ચા 833 માં વધારે કરી છે.